આ એક નિયમસાર શાસ્ત્ર પરમાગમ શાસ્ત્ર છે એની ગાથા 77 થી 81 છે. પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. પ્રતિક્રમણ કોને કહેવાય એનો અધિકાર છે. પ્રતિક્રમણ એટલે પૂર્વે કરેલા દોષથી પાછું ફરવું, એનું નામ પ્રતિક્રમણ છે. પહેલા મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે, પછી અવ્રતનું, કષાયની જોગ, એમ ચાર પ્રકાર પ્રતિક્રમણના પડે છે. એમાં અહીંયા આપણે પહેલા મિથ્યાત્વનું પ્રતિક્રમણ કેમ થાય, એ દોષ કેમ ટળે, કે આત્મા સ્વભાવે જ્ઞાયક હોવાથી, જ્ઞાતા હોવાથી જાણનાર છે પણ કરનાર નથી. એવા પોતાના આત્માના સ્વભાવને જે ઓળખતો નથી, કે કેવળ જ્ઞાતા પણ મારો સ્વભાવ છે, કરતા પણ મારો સ્વભાવ નથી, છતાં પણ કરતા બુદ્ધિ રાખે છે, તો એને અપ્રતિક્રમણનો દોષ લાગે છે. અને જ્યારે તે જ આત્મા પોતાના સ્વભાવની સન્મુખ થઈને જ્ઞાયકના દર્શન કરે છે, ત્યારે પરભાવ અને પરદ્રવ્યની કરતાપણાની બુદ્ધિ છૂટી જાય છે, પરિણામ રહી જાય છે. પરિણામનો જાણનાર રહે છે પણ પરિણામનો કરનાર બનતો નથી. એવો એક આત્માનો અનુભવ થાય ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય, ત્યારે તેને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે. પછી આગળ વધતા વ્રત, કષાયને જોગનું પ્રતિક્રમણ પછી ચારિત્ર અવસ્થામાં હોય છે. એ અધિકાર ચાલે છે. એમાં આપણે આ ગાથાનું મથાળો એવું છે કે આત્મા સ્વભાવથી જ જ્ઞાતાપણું છે આત્માના સ્વભાવમાં, પણ કરવાપણું એ આત્માનો સ્વભાવ નથી. કેમ કે પરિણામો સ્વયં સત અહેતુ હોવાને કારણે પરિણામો એના કાળક્રમે થયા જ કરે છે. જે પરિણામો સ્વયં એના કાળક્રમે થયા જ કરે છે એનું કરવું માનવું એ અજ્ઞાન છે. અને જે પરિણામ જે સમયે જે કાળે જેમ થવાનું છે તેમ થયા જ કરે છે એમ જાણનારપણે પરણી જવું, તો એનું નામ ધર્મ છે. એમાં શાંતિ છે. જ્ઞાતા ભાવે પરિણમું, સાક્ષી ભાવે પરિણમું, એમાં ધર્મની અવસ્થા પ્રગટ થાય છે, વિતરાગ ભાવ પ્રગટ થાય છે. અને એવા જ્ઞાતા ભાવને ચૂકીને સ્વભાવે જ્ઞાતા હોવા છતાં હું કરનાર છું એમ જો એ અભિમાન કરે છે તો એને મિથ્યાત્વનો અજ્ઞાનનો મહાદોષ લાગે છે. તો આચાર્ય ભગવાને કહ્યું કે શુદ્ધ આત્માનું સ્વરૂપ, બધા આત્માઓ સ્વભાવે શુદ્ધ છે, અને એ શુદ્ધ આત્માનું સ્વરૂપ એવું છે કે કોઈ પણ પ્રકારના પોતામાં ઉત્પન્ન થતા પરિણામો એને ઉત્પન્ન કરે એવો આત્માનો સ્વભાવ નથી. ઉત્પન્ન થતા પરિણામોને માત્ર જાણે પણ કરે નહીં, માત્ર જાણે, જે કંઈ પ્રગટ થાય પરિણામો એને જાણે, એમ જાણનારને જાણતા પરિણામ પણ જણાઈ જાય એવી એક કોઈ સમ્યક જ્ઞાનની દશા પ્રગટ થાય એનું નામ સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રના પરિણામ કહેવામાં આવે છે. તો એમાં જ વિતરાગતા છે, જાણવામાં વિતરાગતા છે અને કરવામાં રાગ થાય છે. કર્તૃત્વ બુદ્ધિમાં મિથ્યાત્વનો રાગ ઉત્પન્ન થાય છે. માટે આત્મા સ્વભાવથી તો અકર્તા જ છે, કરતા નથી, કાર્યતા નથી, અનુમોદક નથી ને કારણ નથી. પોતાના પરિણામનો પોતે કરતા નથી, પોતાના પરિણામ થાય એનું પોતે કારણ નથી. એવી કોઈ અપૂર્વ, અચિંત્ય, અનંતકાળથી નહીં સાંભળેલી વાત હું સંભળાવીશ એમ કુંદકુંદ આચાર્ય ભગવાને પ્રતિજ્ઞા કરી છે. તારી માન્યતામાં એમ છે કે હું મારા પરિણામે કરું અને બીજાના પરિણામ કરું, જળચેતનના પરિણામ કરું, એ તને સલ્ય અનાદિકાળનું છે. અને એ મિથ્યાત્વની પુષ્ટિ કરનારા અજ્ઞાની જીવો, બિનઅનુભવી આત્માના, જેને કરતાપણાનું સલ્ય છે એવા જીવો તને મળ્યા છે, મળશે, અને એ તારી દ્રષ્ટિ વિપરીત છે એનું પોષણ કરશે કે કંઈ પુરુષાર્થ તો કરવો જોઈએ. પણ સ્વભાવમાં ટકવું અને કર્તૃત્વને છોડવું, સ્વભાવને ગ્રહણ કરવો અને કરતા બુદ્ધિનો ત્યાગ કરવો, એ પુરુષાર્થ છે અનંતો. એ વાત કોઈ તને કહેનાર મળશે નહીં, કેમ કે પંચમ કાળમાં જ્ઞાની મળવા બહુ દુર્લભ છે, વિરલ છે, ક્યાંક ક્યાંક છે. જિનાગમમાં પણ શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે અને જિનાગમમાં પણ વ્યવહાર નયનો ઉપદેશ ઠામ ઠામ નિશ્ચયનો અસ્તાલમ જાણી કરવામાં આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. માટે કદાચ કર્તા બુદ્ધિ અનાદિકાળની હોવાથી પ્રથમ કઠિન પડશે તને, ઘડીકમાં હા નહીં આવે, કેમ કે ઘણું વિષ ચડી ગયું છે ઝેર કર્તા બુદ્ધિનું, અહંકારનું, અભિમાનનું. એટલે કદાચ તને અઘરું લાગે, કઠણ લાગે, પણ તારા હિતની વાત છે. જો તારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય, એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ કરવી હોય અને દુઃખથી સર્વથા મુકાવવું હોય, તો તું સાક્ષી બની જા, તું જ્ઞાતા થઈને પરિણમ, તારા આત્માને જાણ, આત્માશ્રિત પરિણામ થાય એને પણ જાણ, પરાશ્રિત થોડા પરિણામ થાય એને જાણ અને નિમિત્તોને પણ જાણ. જાણવું જાણવું જેમ અરિહંત ભગવાન કેવળ માત્ર જાણે છે, એમ બધા આત્માનો સ્વભાવ જાણક સ્વભાવ છે, જાણવું માત્ર સ્વભાવ છે. જાણવામાં દોષ નથી, પણ કરવામાં દોષ ઉભો થાય છે. તો એ આત્માનો સ્વભાવ બતાવે છે કે હું નારક પર્યાયને કરતો નથી, એટલે નરક ગતિ છે. ઘણા માંસ ખાય, ઘણા દારૂ પીએ, ઘણા હિંસાદિના પાપ તીવ્ર કરતા હોય, વ્યભિચાર કરતા હોય, આદિ ઘણા પ્રકારના પાપો કરતા હોય, એવા જીવોના પરિણામ ઘણા તીવ્ર કષાય રૂપ હોય, તો એના ફળમાં એને નરકની ભૂમિ ચાર ગતિ છે, એમાં નારકીની ભૂમિ છે. એવા નારક પર્યાયને કરતો નથી, કેમ કે નારક પર્યાય ને કરવું એ મારો સ્વભાવ હોય તો કાયમ નારક પર્યાયમાં જ રહેવું પડે. મારો સ્વભાવ નથી નરકમાં જવું અને નરકને યોગ હિંસાના પરિણામ કરવા, એ મારો સ્વભાવ નથી. પણ જે સ્વભાવને ભૂલી જાય છે, એ અજ્ઞાનથી પોતે એવા તીવ્ર કષાયના પરિણામ કરી અને નરકમાં જાય છે. પણ હું મારા સ્વભાવ ઉપર નજર કરું છું તો સ્વભાવ એવો છે મારો કે નરકને યોગ પરિણામ થાય ને એ પરિણામ નિમિત્ત થઈને નરકમાં જીવ જાય, એવો કોઈ પણ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવને ભૂલે નરકમાં જાય, પણ જો સ્વભાવને લક્ષમાં લે તો એ મોક્ષનો થઈ જાય, તો એને નરકમાં જવા પણ રહેતું નથી. માટે નારક પર્યાયને કરતો નથી ત્યારે શું કરે છે આત્મા? સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું, એમ સાધક વિચારે છે, અથવા જેને સાધક થવું હોય ને એમ વિચારવું જોઈએ કે આ પરિણામનો કરનાર નથી, પણ હું તો ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય વિલાસ સ્વરૂપ મારો જે આત્મા છે એને જ ભાવું છું. ભાવું છું એટલે એમાં એકાગ્ર થાઉં છું, હું તો એનું ધ્યાન કરું છું, એનું શ્રદ્ધાને જ્ઞાન કરું છું કે હું તો એક ચૈતન્ય સ્વભાવી આત્મા છું. એમ સ્વભાવ ઉપર જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એને કરતા બુદ્ધિ છૂટી જાય અને જ્ઞાતા ભાવે પરિણમન થતા એને અનુભવ થાય. પછી આગળ, હું તિર્યંચ પર્યાયને કરતો નથી. તિર્યંચ એટલે ઢોર, ગાય, ભેંસ, બકરા આદિ એકેન્દ્રી, બે ઇન્દ્રી, એ બધા તિર્યંચો કહેવાય. તિર્યંચ એટલે જેને શરીર આડા મળે છે, એના ઉભા શરીર ન હોય, કીડી મકોડા એ બધાને આડા શરીર હોય, તીર્છા, એ તિર્યંચ કહેવાય પશુને. કે હું તિર્યંચ પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એટલે હું આત્માને જ જાણું છું, આત્માના સ્વભાવને જાણતો પરિણમું છું, આત્માના સ્વભાવને શ્રદ્ધતો જ પરિણમું છું અને આત્માના સ્વભાવમાં એકાગ્ર લીન થઈને જ હું પરિણમું છું. એમાં આત્માને જ ભાવું છું, હું રાગની ભાવના કરતો નથી, નિમિત્તની ભાવના કરતો નથી, સંયોગની ભાવના કરતો નથી, માત્ર મારા શુદ્ધાત્માની ભાવના હું કરું છું. પછી મનુષ્ય પર્યાયને કરતો નથી, જે મનુષ્ય પર્યાય જે ગતિ થાય છે, એક નામ કર્મની તાણુ પ્રકૃતિ છે, એમાં મનુષ્ય ગતિ નામનું એક ગતિ છે, એ મનુષ્ય પર્યાયને હું કરતો નથી. પર્યાય એટલે યોગ્યતા. આ મનુષ્ય પર્યાય નહીં, પણ જીવની વર્તમાનમાં મનુષ્ય ગતિને યોગ જે પરિણામ થાય એને મનુષ્ય ગતિ કહેવાય. આ તો માત્ર પૂતગલની અવસ્થા છે, ઓલો તો ચેતનનો વિકાર છે. ગતિની યોગ્ય પરિણામ જે થાય એ જીવની યોગ્યતા. એવી મનુષ્ય પર્યાયને હું કરતો નથી. ત્યારે હું શું કરું છું? સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. મારી દ્રષ્ટિ પરિણામ ઉપરથી ખસી અને મારા શુદ્ધાત્મા તરફ ગઈ છે, એટલે હું તો નિરંતર મારા ચૈતન્ય સ્વભાવ આત્માને જ ભાવના ભાવું છું. હું આ પરિણામને કરું એ મારો સ્વભાવ નથી. મારા આત્માને ભાવતા, જાણતા, અનુભવતા મારો આત્મા પણ જણાય, અને જે કંઈ પ્રકારના પરિણામ થોડા પ્રગટ થતા હોય એ પરિણામને માત્ર જાણું પણ પરિણામને કરું એ મારો સ્વભાવ નથી. આત્માને જાણતા જાણતા પરિણામ જણાઈ જાય તો જાણું, પણ કરું એ તો મારા સ્વભાવમાં છે જ નહીં. કોઈ આત્માના સ્વભાવમાં રાગાદીને કરવો એ આત્માનો સ્વભાવ જ નથી. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જે રાગની રચના કરે. આત્મા નિરાગી પરમાત્મા છે. નિરાગી પરમાત્મા રાગની રચના ન કરે. તો એમ પ્રશ્ન થાય કે આ રાગ થાય છે એને કોણ કરે છે? એમ પ્રશ્ન થાય કે જો આત્મા રાગને નથી કરતો તો એને કોણ કરે છે? તો એ જે સ્વભાવથી ભ્રષ્ટ થાય છે, જેની સ્વભાવ પર દ્રષ્ટિ નથી, ભેદ જ્ઞાનનો અભાવ છે, એવો અજ્ઞાન ભાવ જેનામાં પ્રગટ થાય છે, એ અજ્ઞાનથી આત્મા રાગનો કરતા બની જાય છે. રાગનો કરતા પણ સ્વીકારવું એનું નામ અજ્ઞાન જ છે. હવે રાગનું કરતા પણ છોડીને, કરતા બુદ્ધિ છોડીને જ્યારે આત્મા ચૈતન્ય સ્વભાવની ભાવના ભાવે છે ત્યારે અજ્ઞાનનો અભાવ થાય છે, અને અજ્ઞાનજન્ય રાગનો પણ અભાવ થાય છે. અસ્થિરતાનો રાગ આવે છે એને આત્માને જાણતા જાણતા એ રાગને જાણે છે પણ રાગને કરતો નથી. સાધકને રાગ આવ્યા વિના રહેતો નથી, પણ રાગનો એ સ્વામી નથી, એટલે એમાં કરતા બુદ્ધિ નથી, મારાપણું નથી. કરતા હોય ત્યાં મારાપણું હોય, કરતા નથી ત્યાં મારાપણું નથી, મારાપણું નથી. મમકાર નથી માટે અહંકાર નથી. અહંકાર ને મમકાર એક સાથે પ્રગટ થાય છે. તો આ રીતે જેને ધર્મ કરવો હોય એને પહેલામાં પહેલા આત્માનો મૂળ સ્વભાવ શું છે એ ખ્યાલમાં લેવો જોઈએ. કે મૂળ સ્વભાવ આત્માનો, જેમ અરિહંત પરમાત્માનો સ્વભાવ જ્ઞાતાપણું છે, એમ મારો સ્વભાવ જ્ઞાતાપણું છે, એમ એને શ્રદ્ધામાં લેવું જોઈએ પહેલા, તો એનું પરિણમન થઈ શકે. હું દેવ પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. હવે આગળ હું 14 માર્ગના સ્થાનના ભેદોને કરતો નથી. માર્ગના સ્થાન છે એટલે કે જે પરિણામના માર્ગમાં આત્માની હયાતીનું જ્ઞાન થાય છે કે અત્યારે આ પરિણામમાં આત્મા રહેલો છે, એને શોધવાના માર્ગને માર્ગના સ્થાન કહેવામાં આવે છે. હું 14 માર્ગના સ્થાનના ભેદોને કરતો નથી. મિથ્યાત્વના પરિણામને હું કરતો નથી, અને સમ્યક દર્શનના પરિણામને પણ હું કરતો નથી. કેમ કે માર્ગના સ્થાનમાં એ મિથ્યાત્વ પણ આવી જાય છે અને સમ્યક પણ આવી જાય છે. અને હું યથાખ્યાત ચારિત્રને પણ કરતો નથી. હું કેવળ જ્ઞાનના પરિણામને પણ કરતો નથી, પણ જે પરિણામ થાય એને આત્માને જાણતા જાણતા એને જાણું છું. આત્માને જાણવાનું ભૂલીને હું જાણતો નથી, પણ મારો જે સ્વભાવ છે અકર્તા જ્ઞાયક એને જાણતા જાણતા જે પ્રકારના પરિણામની યોગ્યતા સમયવર્તી આવે છે એના કાળક્રમમાં. તો એને માત્ર જાણવું એ મારો ધર્મ છે, પણ એને કરવું એ મારો સ્વભાવ નથી, કરતો નથી. સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એ 14 માર્ગના સ્થાનના ભેદો પ્રવેશિકામાં ઘણા એનો વિસ્તાર છે બહુ. પછી આગળ, હું મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણ સ્થાન ભેદોને કરતો નથી. મિથ્યાત્વથી માંડીને અયોગ જીન કેવળી સુધીના 14 પ્રકારના ગુણસ્થાન છે, એટલે ગુણોની તારતમ્યરૂપ અવસ્થા વિશેષ જે થાય ધીમે ધીમે વધે એને ગુણસ્થાન કહેવામાં આવે, કે જે મોહ અને યોગથી ગુણસ્થાનો પ્રગટ થાય છે. એવા મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને હું કરતો નથી. જેમ કે 4th ગુણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિનું છે, 5th દેશવિરત, 6th સર્વવિરત છે, પછી અપ્રમત દશા છે. એવી એવી જે દશાઓ પ્રગટ થાય છે મારી પર્યાયોમાં, એ પર્યાયોને હું કરતો નથી, પણ હું ચૈતન્ય સ્વરૂપ વિલાસ સ્વરૂપ આત્માને જાણું છું, ભાવું છું. એ આત્માને જાણતા જાણતા આ પરિણામો જે થાય છે એ મારા જ્ઞાનમાં જણાય છે, એને જાણું છું એમ કહેવામાં આવે છે. જણાય છે આત્માને તો જાણું છું અને પરિણામ જણાય છે. આત્માને તો જાણું છું અને પરિણામ તો સહજ જણાય જાય છે. જણાય જાય છે. દ્રવ્યને જાણું છું અને પર્યાય તો જણાય જાય છે. કેમ કે પર્યાયને જાણવા માટે પર્યાય ઉપર લક્ષ મૂકવું પડતું નથી. પર્યાયને જાણવા માટે પર્યાય ઉપર લક્ષ મૂકવું પડતું નથી, પણ જ્ઞાયક ઉપર જ્યાં લક્ષ ગયું ત્યાં એ જ્ઞાનની પર્યાયની શક્તિ જેવી છે સ્વપર પ્રકાશક, કે આત્મા પણ જણાય ને આત્મા આશ્રિત પરિણામ થાય એને પણ એ જ્ઞાન જાણી લે. જણાય જાય એને જાણે છે એમ કહેવાય. સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. આત્માને ભાવું છું એટલે આત્મભાવના ભાવતા લહે જીવ કેવળ જ્ઞાન, એ જે છે વાક્ય શ્રીમદમાં આવે છે. એ આત્મભાવના એટલે આત્માના સ્વભાવમાં એકાગ્ર થઈને અંદર લીન થવું, એનું નામ ભાવના છે. આત્મભાવના માત્ર શબ્દમાં નથી, આત્મભાવનાનો વિકલ્પ ઉઠે એ આત્મભાવના નથી, તો રાગ ભાવના છે. પણ આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવમાં ઉપયોગને જોડીને એમાં લીન થવું એનું નામ આત્મભાવના છે. આત્મભાવના એટલે આત્માનું અવલંબન પૂર્વક એકાગ્ર દશા થાય, ધ્યાનસ્થ અવસ્થા થાય, એનું નામ ભાવના છે. હું એકેન્દ્રિય આદિ જીવસ્થાન ભેદોને કરતો નથી. 14 પ્રકારના જીવસ્થાનના ભેદો છે. 7 પર્યાપ્ત ને અપર્યાપ્ત એવા બધા ભેદો આવે છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય. તો સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું, આત્માને જ ભાવું છું. પર્યાયની ભાવના નથી કરતો, દ્રવ્યની ભાવના હોય. દ્રવ્યની ભાવના ભાવતા પરિણામો થાય એ જણાય જ્ઞાનમાં, પણ પરિણામની ભાવના ન હોય. ભાવના સ્વભાવની હોય, વિભાવની ભાવના ન હોય. આ બધા વિભાવ ભાવ છે. વિભાવ એટલે વિશેષ ભાવો. વિશેષ ભાવોમાં બધા પ્રકાર આવી જાય, રાગ પણ આવી જાય અને વિતરાગ ભાવ પણ આવી જાય. એ વિભાવ ભાવ એટલે વિશેષ ભાવ. વિભાવ એટલે વિકૃત કશાય એટલો અર્થ નહીં. બધા પરિણામને વિશેષ ભાવ કહેવાય અને આત્માને સામાન્ય કહેવાય. આત્માને સામાન્ય કહેવાય જે નિત્ય ટકતું પડખું છે, અને જે ટળતું ભાવ છે પર્યાયો ટળે છે, પ્રગટ થાય નાશ થાય એને વિભાવ કહેવાય, વિશેષ ભાવ. એમ સામાન્ય અને વિશેષ એ બે પ્રકારના ભાવો જીવમાં હોય છે. સામાન્ય તો નિત્ય છે એ છે ધ્રુવ, અને વિશેષમાં પરિણામ પલટે છે. હું શરીર સંબંધી બાળ આદિ અવસ્થા ભેદોને કરતો નથી. બાળક અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા એને અવસ્થા ભેદોને કરતો નથી. સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. આ સાધક જે થાય છે અને થયા, સાધક થયા એ તો આત્માની ભાવનામાં પડ્યા છે, પણ જેને સાધક થવાનો ભાવ હોય, અજ્ઞાન ટાળવું હોય, એને પણ શુદ્ધાત્માની ભાવના ભાવવી જોઈએ. એટલે શુદ્ધાત્માનું વલણ વધારવું જોઈએ, વલણ કરવું જોઈએ અને એમાં નિર્ણય કરીને એમાં ઉપયોગને જોડવો જોઈએ. એનું નામ ભાવના કહેવાય. પર પદાર્થની નિમિત્તની ભાવના ચોવીસે કલાક જીવ કરે છે, નિમિત્ત પ્રાપ્ત કરવાની, સંયોગ પ્રાપ્ત કરવાની ભાવનામાં પીડ્યો છે, એ ભાવના છોડીને એને આત્માની ભાવના ભાવવી જોઈએ. હું રાગાદી ભેદરૂપ ભાવ કર્મના ભેદોને કરતો રહે. ભાવ કર્મના ચાર પ્રકાર છે, ભેદ મિથ્યાત્વ વર્ત કષાય નિયોગ. એવા ભાવ કર્મના ભેદો રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ બધા ભાવ કર્મ કહેવાય. વિકારી ભાવો. હું રાગાદી ભેદરૂપ ભાવ કર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એટલે મારી દ્રષ્ટિ, લક્ષ મારું શુદ્ધાત્મા ઉપર ગયું છે અને આ રાગાદી ભાવો થાય છે એની રચના હું કરતો નથી, માત્ર મારા શુદ્ધાત્માની ભાવનામાં પડ્યો છું અને એને જાણતા એ જણાઈ જાય મારી સવિકલ્પ દશા હોય ત્યારે, નિર્વિકલ્પ ધ્યાનમાં તો મારા આત્મામાં લીન થાઉં છું, ત્યારે રાગાદી છે એને હું જાણું છું એમ પણ હોતું નથી, પણ આત્મા માલિન થઈ જાય છે. પણ સવિકલ્પ દશા આવે ત્યારે પણ આત્માની ભાવનામાં પીડા છે ને રાગાદી ઉત્પન્ન થાય પાંચ મહાવ્રતના પરિણામ, તો એને માત્ર જ્ઞાની જાણે છે, જણાય છે એને જાણે છે એમ કહેવાય. બાકી ખરેખર તો એને હું કરતો નથી, કેમ કે સ્વયં થાય છે, પરિણામ એના કાળક્રમે આવે છે અને ચાલ્યા જાય છે. પરિણામ નાશવાન છે, અનિત્ય છે, કર્મ સાપેક્ષ છે, કર્મકૃત ભાવો છે, એ આત્મકૃત ભાવો નથી. એટલે એના કાળક્રમમાં એ આવી પડે છે રાગાદી ભાવો. એને માત્ર આત્માને જાણતા એને હું જાણું છું, પણ આત્માને જાણવું ને એને કરવું એમ એક જ્ઞાનમાં બે તરવાર હોતી નથી. જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી. એક નિયમમાં સિદ્ધાંત, કરે કર્મ સોહી કરતારા, જાણે સો જાણન હારા, કરે સો જાણે નહીં કોઈ, જાણે સો કરે નહીં કોઈ. એવો એક દોહો છે બનારસદાસમાં, સમયસર નાટકમાં છે, બહુ સારો સમયસર નાટકમાં છે. જે જાણે છે તે કરતો નથી અને જેની કરતા બુદ્ધિ છે તે આત્માને જાણતો નથી. બસ ભેગી રહી શકે નહી. જે જાણવા રૂપે પરણવે છે એને કરતા બુદ્ધિ થતી નથી અને જેને કર્તૃત્વ બુદ્ધિ પડી છે, અજ્ઞાન છે, એ આત્માને જાણતો નથી. આ મહાસિદ્ધાંત આખો સંસાર માર્ગ અને મોક્ષ માર્ગ આ ટૂંકો રહસ્ય છે, એકદમ શોર્ટકટ, કે આત્મા મારો સ્વભાવ માત્ર જાણવાનો છે, કરવાનો નથી. એમ એને શ્રદ્ધા જ્ઞાનમાં લેવું જોઈએ, પછી ક્રિયા તો થશે જ. ક્રિયા રોકાતી નથી, ક્રિયાને રોકે તો જ્ઞાતા થાય એમ નથી. દેહ મનવાણીની ક્રિયાને રોકી દેવી તો કરતા બુદ્ધિ છૂટે અને જ્ઞાતા થાય એમ નથી. દેહ મનવાણીની ક્રિયા થાય અને છતાં એનો કરતા ન બને, એનો જ્ઞાતા બને, એ એક રહસ્યવાળી વાત છે. સોમવારે બેન હતા મિથ્યા દ્રષ્ટિ માતા દીકરી, મંગળવારે સવારે સમ્યક દર્શન થયું. હવે સોમવારે જયારે રોટલી દાળ શાક બાદ કરતા હતા બેન, ત્યારે મિથ્યા દ્રષ્ટિ હતા, કેમ કે કરતા બુદ્ધિ હતી, હું કરું છું, અને ઈચ્છા ઉત્પન્ન થતી હતી રોટલી કરવાની, એને પણ હું કરું છું એમ હતું. હવે મંગળવારે જયારે અનુભવ થયો ત્યારે ટાઈમ થયો રસોઈનો, તો રોટલી દાળ શાક ભાત થાય છે એ ક્રિયા અટકી નહીં, જો કરતા બુદ્ધિ છૂટી પણ ક્રિયા ન અટકી, કેમ કે ક્રિયા જળની જળથી કાલે થતી હતી અને જળની ક્રિયા આજ એનાથી જ થાય છે. કાલે એ ક્રિયા જળથી થતી હતી એમ ન માનતા હું કરું તો થાય એમ માનતી હતી બેન, અને બીજે દિવસે રોટલી થાય છે જળથી એમ જાણવામાં આવ્યું. મારા કરવાથી થાય છે એમ મેં કાલ માન્યું તો મારી ભૂલ હતી. તો ક્રિયા તો કાલ જેવી હતી એવી આ થવા માંડી, છતાં જ્ઞાતા થઈ ગયો, કરતા બુદ્ધિ ગઈ. જ્ઞાતા થાય એટલે ક્રિયાને રોકી દે છે થતી ક્રિયાને, તો એ જ્ઞાતા જ થયો નથી. રોટલી તો થાય પછી દેહ મન વાણીની ક્રિયા પણ ચાલુ થાય, વિકલ્પો ઉઠે, આહારની પણ ઈચ્છા થાય, પાણીની ઈચ્છા થાય, ઈચ્છા થાય છે. પણ સોમવારે ઈચ્છાનો કરતા બનતો હતો, હવે મંગળવારે ઈચ્છાનો જ્ઞાતા થઈ ગયો. ઈચ્છાનો અભાવ થાય ત્યારે અકર્તા થાય એમ નથી. ઈચ્છા થાય છે મંગળવારે ચારિત્ર દોષ છે, અને સોમવારે ઈચ્છા થતી હતી અને હું એનો કરનાર છું એ મિથ્યાત્વનું પાપ લાગતું હતું. મિથ્યાત્વનું પાપ ને ઈચ્છા બે હતું. મંગળવારે મિથ્યાત્વનું પાપ વયું ગયું ને ઈચ્છા ચારિત્ર દોષ રહી ગયો. એમાં મોટો ફેર છે. સોમવારે કાતરથી કાપડ કાપતા હતા અને મંગળવારે ઘરે ગયો તો કાપડ તો કતરાય જ છે, પણ સોમવારે હું કાતરતો તો મારાથી થતું હતું એમ એમાં બુદ્ધિ હતી. અને મંગળવારે નાયક ઉપર દ્રષ્ટિ આવી, વેપાર તો ચાલુ છે અને ક્રિયા પણ ચાલુ થાય છે, પણ એ ક્રિયાનો હું કરનાર છું એમ જે મિથ્યાત્વનો સલ્ય તો નીકળી ગયો, ક્રિયા રહી ગઈ. અને એ કાપવાનો વિકલ્પ ઉઠો, એ વિકલ્પ તો સુમાર હતો પણ વિકલ્પનો સ્વામી હતો. આજે વિકલ્પ ઉઠે છે એનો સ્વામી મટી ગયો, જાણનાર રહે છે. એ રાગનો જાણનાર, એ કાતરનો જાણનાર, તાકો કપાય છે એનો જાણનાર. બસ જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી. જરાક આ ઊંડા ઉતરીને તો ખ્યાલ આવે કે ભાઈ હવે આપણે જ્ઞાતા થઈ જઈએ તો તો આખો વહીવટ બંધ થશે, આ દીકરા દીકરીના હક પણ બાકી છે એનું શું થશે. કે ભાઈ કાલે તારાથી ક્રિયા નહોતી થતી અને આજે તું ક્રિયાનો કરનાર નથી, કાલે એની મેળે થતું તું તું મફતનો ધણી થઈને બેઠો હતો કે હું હતો તો ક્રિયા થઈ, હું હતો તો વેપાર થયો, એ તારી મૂર્ખાઈ હતી. કાલ ક્રિયા નહી રોકાય, ક્રિયા તો થયા કરે છે, થવા કાળે ક્રિયા જળ ને ચેતન બધા પદાર્થોની ક્રિયા એના સ્વ અવસરે એના સ્વકાળે એની જન્મ ક્ષણ છે ત્યારે પરિણામ તો પ્રગટ થઈને વ્યય થાય છે, એ પરિણામનો સ્વભાવ છે. પ્રગટ થવું અને નાશ થવું એ પરિણામનો સ્વભાવ છે. એ સ્વયં પ્રગટતા પરિણામને હું કરું એ મિથ્યાત્વ, સ્વયં પ્રગટ થતા પરિણામ એને હું કરું એ મિથ્યાત્વ, અને સ્વયં પરિણામ પ્રગટ છે થાય છે એને જાણું એ સમ્યક. એવું બને તો એની જવાબદારી છે, પણ જે સમજીને સમજીને કામ કરે એને ખોટું ન લાગે. કેમ કે આ જ્યારે જ્ઞાતા થાય એટલે કે આત્માનો પ્રત્યક્ષ જ્યારે અનુભવ થાય ત્યારે એને નિર્વિકલ્પ ધ્યાન આવે છે અને એમાં આનંદનો એને અનુભવ થાય છે, અને એ સવિકલ્પ દશામાં આવતા આ જે પરિણામ થાય એનો જાણનાર રહે છે પણ કરતા બુદ્ધિ છૂટી જાય છે. એટલે એ જો એની કલ્પનાએ ચડે તો છેતરાઈ જાય. કલ્પના ચડે કે હવે હું તો જ્ઞાની થઈ ગયો અને જ્ઞાતા રહેવું મારે, એમ શબ્દથી જ્ઞાતા થવાતું નથી, વિકલ્પથી વ્યાકા થવાતું નથી, પણ એને પ્રત્યક્ષ આત્માનો અનુભવ કરે અને અતિન્દ્રિય આનંદનો અનુભવ આવે ત્યારે એને ખબર પડે કે સમ્યક દર્શન થયું, ત્યારે દ્રષ્ટિ ફરી જાય, સદા ફરી ગઈ, ક્રિયા રહી ગઈ. છે જરાક ઉડાણની વાત તો છે. તમે કર્યા એવા એમ છો કે થયું એને જાણ્યું, જો મેં કર્યું તો અજ્ઞાન અને થયું એમ જાણું તો જ્ઞાન. જો તમે કરતા બુદ્ધિ છોડી દીધી હોત તો સખપણ તો થવાનું જ હતું. કરતા બુદ્ધિ છોડી દો એને દીકરો કુંવારો રહી જાય એમ નહીં બને. તમે અખતરો કરી જુઓ, કોઈ જગતના કામ અટકતા નથી.
કોઈના કામ અટકતા નથી ને કોઈના કામ અધૂરા રહેતા નથી, પૂરા થઈ જાય.
એના કારણે એની યોગ્યતાઓથી એક કાર્ય થયા જ કરે છે. મકાન ચણવાનું છે તો ચણાય જ છે, મેં ચણ્યું એ અભિમાન છે. પણ આપણે કરીએ છીએ કે થતી ક્રિયાને જાણવાની ક્રિયા કરવી ધર્મ છે, ક્રિયા કરવી ધર્મ છે કે થતી ક્રિયાને જ્ઞાનથી જાણવું કે જે જ્ઞાન આત્માને જાણે, પછી ઓને જાણે નહીં. હા, એ જો એકલા પરિણામને જાણે કરે તો પરલક્ષી જ્ઞાન તો અજ્ઞાન છે, તો એ કરતા જ બીનો જ્ઞાતાના નામે કરતા રહ્યો. આ પોપાભાઈ નું નથી, ભાઈ આ પોપાભાઈ નું વાત નથી. માતા પિતા સગપણ કરે તો જ દીકરી દીકરાના સગપણ થાય છે એમ નથી. માતા પિતાને સૂતા રાખી અને લગ્ન કરી લઈએ છીએ મમ્મીમાં, તો હવે માતા પિતા ક્યાં કરવા ગયા? ન કરવા ગયા છતાં થયું કે નહીં? અહીંયા થતું હશે મુંબઈમાં તો આપણું એને બનાવ બને છે. અને કે આશીર્વાદ આપો કે સીના આશીર્વાદ કે લગ્ન કરી લીધા અમે, પછી મને કે કમ મને આશીર્વાદ આપે શું કરે? કઈ ફરે એવું નથી. હવે તો હવે માતા પિતાએ હકમણને લગ્ન ન કર્યા તો થયા કે નહીં જો? હે, તો એમાંથી તો આપણે એમ ધોરણ લેવાનો કે આત્મા કરતા નથી, કરતા વિના થયું કે નહીં જો? તમે તો નિરાતે હૂતા હતા અને અહીંયા રાતના 12 વાગે લગ્ન થઈ ગયા અમેરિકામાં જઈને. કોણ તમે? કયા તમે બેઠા છો? એટલે જળ ચેતનની ક્રિયાઓ થયા જ કરે છે અવિરતપણે, ધારાવાહી મફતનું આ માથું મારે છે, ગાડું તો હેલા જ કરે છે. મફત નો કૂતરો એમ કે છે કે હું છું તો ચાલે છે. મફત નો
છોકરાને ખબર હતી કે આપણી જ્ઞાતિ ત્યાં છે?
અરે એ આપણી જ્ઞાતિમાં હું યુરોપિયન ને પહેરે છે, આપણી જ્ઞાતિ ક્યાં ગોતી છે? હવે એટલે મારું કહેવાનું એ છે કે જળ અને ચેતનના પ્રત્યેક પરિણામ એના સ્વકાળે સત અહેતુ એનાથી યોગ્યતાથી થયા જ કરે ધારાવાહી. એ પરિણામનો કોઈ ઉત્પાદક પણ નથી અને એ પરિણામને કોઈ અટકાવનારે નથી, થયા જ કરે છે. એમ જો આત્માના લક્ષ્ય ઉપર રાખીને જાણે તો ન્યાલ થઈ જાય, તો આકુરતા ન થાય. સમજી ગયા કે ભાઈ આશીર્વાદ આપો, ઓ આશીર્વાદ, જાઓ મોજ કરો. કેમ કે હું તો જ્ઞાતા છું, મારે તમારા પરિણામની હારે લેવા દેવાનું છે. હે બસ, કેટલી શાંતિ થઈ જાય, નહીતર આકુરતા થાય. હા, એ આવી સમજણ કરે ને તો શાંતિ રહે થોડી. ભલે પર લક્ષે આત્માના અનુભવ પૂર્વક શાંતિ આવે તો અપૂર્વથી, પણ થવા કાળ થયું છે, આપણે શાંતિ રાખો ભાઈ. બસ એટલી શાંતિ રહી. કેમ કે જગતમાં બનાવો તો ઘણી જગાએ અનેક પ્રકારના આપણા ધારવા બાર, આપણા સમાજની રિવાજ બારે થયા કરે. એમ કોઈનું જન્મ મરણ, કોઈ બીમારી, કોઈ કાંઈ, કોઈ કાંઈ, કોઈ ક્યાં જ કરવાનું છે જીવના. કેમ કે પંચમ કાળના જીવો છે એના પુણ્ય હદ પુણ્ય છે, હે પુણ્યના જીવો છે. એટલે પુણ્યનો પ્રકાર એક ધારો સરખો આવે નહીં. કડીકમાં પુણ્યનો ઉદય, કડીકમાં પાપનો ઉદય, એમ અપડાઉન. પછી એક જ જાતનું કઈ આર્થિક સંબંધ ન હોય, દેહ સંબંધી હોય, કુટુંબ સંબંધી હોય, કાંઈ હોય, કાંઈ હોય, અને એક પ્રકારે તો આવ્યા જ કરવાનું. તો પહેલેથી નક્કી કર્યું કે ગમે તે પરિસ્થિતિ આવે જીવન દરમિયાન, પણ હું તો જ્ઞાતા રહીશ, હું એમાં ભળીશ નહીં. આ કેમ થયું એ વિકલ્પ નહીં ઉઠાવું. ક્રમબદ્ધ પર્યાયના નિયમ મુજબ જળ અને ચેતન સ્વયં મેં ધારાવાહી પરિણમ્યા છે. કેવળ ભગવાને જોયું છે ધારાવાહી, એને રાગ નથી થતો. એ હું પણ ધારાવાહી પરિણામ ને જાણું તો મને રાગ ન થાય. એ વિતરાગ થયા, મને વૈરાગ પ્રગટ થાય. એને વિતરાગતા છે, મને વૈરાગ. વૈરાગ એટલે કે એનો સ્વામી બુદ્ધિ છૂટી જાય. રાગનો રાગ નહીં એમનો વૈરાગ, રાગનો અભાવ એમનો વિતરાગતા. વૈરાગ અને રાગ, રાગનો અભાવ સંપૂર્ણ થાય મોહરાગ દેશનો, એના વિતરાગતા કહેવાય. અને મોહનો અભાવ થાય ને રાગ રહી જાય તો રાગ પ્રત્યે રાગ નથી એમનો વૈરાગ, રાગ પ્રત્યે પણ ઉદાસ. એકત્વપણું
ઉદાસ,
ઉદાસ. ભાવ કર્માત્મક એટલે ક્રોધ માન માયા લોભ ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. આત્માનું સ્વરૂપ કેવું છે કે જેમાં સહજ ચૈતન્ય વિલાસ છે, એટલે સહજ જ્ઞાન અને દર્શન એવા સ્વભાવથી ભરેલો આત્મા છે, એને જ હું ભાવું છું. એટલે એને જ જાણું છું, એમાં ઠરું છું, એની પ્રતીતિ કરું છું. એમ એની ટીકામાં જેમ કર્તા વિશે વર્ણન કર્યું તેમ કાર્યતા અને અનુમંતા અનુમોદક વિશે પણ સમજી લેવું. આ રીતે પાંચ રત્નોના શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું વિધાન કર્યું છે. હવે આપણે એક બોલ થોડો રહી ગયો હતો અનુમોદનનો, અનુમોદકનો બોલ રહી ગયો હતો જે સૂક્ષ્મ હતો. આપણે બપોરે તમે હતા, હા, એ અનુમોદકનો. કરતા નથી આત્મા, કાર્યતા નથી એટલે બીજાની પાસે કામ કરાવતો નથી, અને કરતાને અનુમોદન કરતો નથી. એટલે એ વાત એવી થોડી સૂક્ષ્મ છે કે રાગની પર્યાય પ્રગટ થાય કે વિતરાગી પર્યાય પ્રગટ થાય, એ રાગની પર્યાયનો કરનાર પણ પુદ્ગલ કર્મ છે, અને વિતરાગ પરિણામ પ્રગટ થાય એનો કરનાર પણ પુદ્ગલ કર્મ છે. કેવી રીતે કે રાગ જે થાય છે એ કર્મ આશ્રિત થાય છે, એટલે એ પુદ્ગલ કૃત છે, પુદ્ગલથી કરાયેલો રચાયેલો રાગ ભાવ છે એક. અને વિતરાગ ભાવ પ્રગટ થાય એમાં કર્મનો અભાવ નિમિત્ત છે, અભાવથી થાય છે, એટલે એ પુદ્ગલ દ્રવ્ય જેની રચના કરે છે સદભાવ કે અભાવ નિમિત્તે. તો એમાં દર્શનમોનો અભાવ થઈને સમ્યક દર્શન થાય, દર્શનમોનો ક્ષય થઈને મને સમ્યક દર્શન થાય, દર્શનમો ખસી જાય કર્મ માર્ગ આપે તો આમ થાય, એવો કર્મથી કરાયેલા ભાવને હું અનુમોદન આપતો નથી કે કર્મ કરે તો ઠીક, જડ કર્મ ખસી જાય અને આ પરિણામ થાય. જ્ઞાનાવરણ કર્મ, કેવળ જ્ઞાનાવરણ કર્મ નો અભાવ થઈ જાય અને મને કેવળ જ્ઞાન થાય એવી પણ ભાવના મને નથી, એટલે હું એને અનુમોદન આપતો નથી, હું એને ટેકો આપતો નથી. એ કરે છે કોક, એ મને ખબર છે કે કર્મના અભાવથી ઉત્પન્ન થયું તો પુદ્ગલ દ્રવ્યથી રચાયેલો ભાવ છે, અભાવ નિમિત્ત થયો એટલે મને ખબર છે કે એ પુદ્ગલ કર્મ કરે છે, પણ એ કરે તો ઠીક, એને હું અનુમોદન નથી આપતો. નહીતર ઇનડાયરેક્ટ કરતા થઈ ગયો, વેલજીભાઈ ઇનડાયરેક્ટ અનુમોદન આપ્યું તો એનો કરતા થઈ ગયો. ડાયરેક્ટ કરતા નથી પણ ઇનડાયરેક્ટ કઈ કરતા નથી, કેવો જાણું છું બસ મારા આત્માને સ્વભાવને જાણતા જાણતા જે કઈ પરિણામ પ્રગટ થાય એ મારા જ્ઞાનમાં જણાય છે, પણ એને હું કરતો નથી. કેમ કે એનો કરનારો બીજો છે, એક તો પરિણામ પરિણામને કરે છે અને કર્મ સાપેક્ષથી કયો તો પુદ્ગલ દ્રવ્ય એની રચના કરે છે, હું એને રચતો નથી. નિમિત્તની અપેક્ષાએ એ કરતા, એટલે નિમિત્તની અપેક્ષાએ કરતા કહેવાય. એ બોલ જરા વધારે સૂક્ષ્મ છે. ગાથા થઈ ગઈ પૂરી? એ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલા માટે છે કે ભાઈ આ જે મિથ્યાત્વ છે ને અજ્ઞાન, એ અનાદિનું છે. અનાદિનું એટલે શું કે આત્માનો સ્વભાવ જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છે, એ વાત એને લક્ષમાં ખરેખર લીધી નથી, એટલે બિન અનુભવે એ અઘરું લાગે છે. કેમ કે કર્તૃત્વ બુદ્ધિ તો છે, આપણે કરીએ તો જ થાય, કર્યા વિના થાય. હવે અત્યારે આપણે આ વાત કરી એમાં કોઈ બેનને વિકલ્પ ઉઠે કે હવે રોટલી નો કરનાર આત્મા નથી તો આપણે કાલ રોટલી કરવી જ નથી, રસોઈ કરવી જ નહીં. જો કરીએ તો કરતા બુદ્ધિ નો દોષ લાગે ને. હવે આપણે પલોઠી વાળીને બેસી જવું, હવે જોયું તો ખરા આપણે નથી કરવી. કેમ કે હું કરું તો કરતા બુદ્ધિ નો દોષ લાગે, મારે અજ્ઞાની થવું નથી. હું અજ્ઞાની, મારે જો થવું હોય, દુઃખી થવું હોય તો રોટલી કરું, મારે તો દુઃખી થવું, હું તો જ્ઞાતા છું, મારે જ્ઞાતા રહેવું છે, મારે કરવું નથી. આજે નહીં બને. કેમ કે હું કરનાર નથી ને હું કરવા જાઉં તો પાપ હું બાંધો ને ખાઓ તમે. અજ્ઞાનનું પાપ મારા ભાગમાં આવે કરતા બુદ્ધિથી, અને ભોજન તમે કરો તો મને કઈ જરૂર છે, મારે કઈ અજ્ઞાની બનવું નથી, હું તો આજે નાતા ભાવે પરમીશ રોટલી મારે કરવી નથી. તો એ બેન સમજ્યા જ નથી. કેમ કે તો એ કરતા બુદ્ધિ આવી, કરવી નથી કરવી નથી. એટલે પરમાણુના સ્વતંત્ર પર્યાય જે છે એ થવાની હતી એને હું રોકી દઉં છું, કરવી નથી. એટલે એ કરતા બુદ્ધિ ત્યારે શું કરું કે જે પ્રકારે જડના અને ચેતનના પરિણામ થયા કરે એને માત્ર સાક્ષી ભાવે તટસ્થ રહીને દૂર રહીને જાણું. નદીમાં પૂર આવે તો એ જાણું કાંઠે ઉભીને, નદીમાં પૂર ઉતરી જાય તો એ કાંઠે ઉભીને જાણું, એમાં કૂદકો ન મારવો તો તણાઈ જાય. હા, કરવા પણ નહીં, એટલે કરવા પણ નહીં. જો આમાં કૂદકો મારે તો ખેંચાઈ જાય, તણાઈ જાય. એમ આમાં જો કરતા બુદ્ધિ જળ ને ચેતન ના પ્રવાહ કાળક્રમમાં ચાલ્યા કરે છે, પૂર સમયે સમયે, એનો હું કરનાર છું તો એમાં એ સંસારમાં તણાઈ જશે મિથ્યાત્વના ભાવમાં.
બગાસુ આવે એટલે કઈ પણ ચિંતન થાય કે ભગવાન કરે ખરું. 6 વર્ષનો છોકરો બાજુ બેઠો કે બાપા તમે ખોટું બોલે કે મારી બા કરે બરાબર, રોટલી કરશે કે લાપસી કરશે શું ખબર તમને.
સાચી વાત. આ વાત એવી છે કે પંચાધ્યાય નામનું એક શાસ્ત્ર છે, એમાં રાજમલજી સાહેબે 400 વર્ષ પહેલા એ પુસ્તક બનાવ્યું છે. એમાં એ લખે છે કે મિથ્યાત્વનો દોષ છે એ શું છે એ જાણવાની જિજ્ઞાસા કોક વિરલાજીને થાય. સમ્યક દર્શન નહીં, પણ મિથ્યાત્વ નામનો એક પાપ છે. જગતના જીવો મિથ્યાત્વના પાપને જાણતા નથી, કેમ કે એ જે પાપ છે એ પાપની ક્રિયા બહાર ચેષ્ટા દ્વારા જાણવામાં નથી આવતી. ક્રોધ માન માયા લોભની ચેષ્ટા દ્વારા પોતે જાણે અને બીજા પણ જાણી શકે, પણ આ મિથ્યાત્વનું પાપ એવું છે એ ઘરનો ચોર કાંઈ ખબર ન પડે. એટલે મિથ્યાત્વ નામનું પાપ છે એ અનંત સંસારનું કારણ છે. 7 પ્રકારના વ્યસન કરતા પણ મહાપાપ કહ્યું, પાપનો બાપ.